ઓડિયો પ્રારંભિક સંગીત MP3 અહીં વગાડવો, એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર AIની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે. આપણું ધ્યાન, આપણે જે માહિતી ગ્રહણ કરીએ છીએ તે અને તેની આપણા સમાજ અને લોકશાહી પર થતી અસરો.
અને આ જે ચર્ચા છે એના માટે આપણે આધાર લઈ રહ્યા છીએ અમેરિકન પત્રકાર અને વિશ્લેષક ક્રિસ હેઝના વિચારોનો. આમ તો આપણે એક કાલ્પનિક પુસ્તક ધ સાયરન્સ કોલ એના માળખાનો ઉપયોગ કરીશું, એટલે પુસ્તક ભલે વાસ્તવિક ના હોય,
હા,
પણ હેઝના જે તારણો છે, જે વિશ્લેષણ છે આ મુદ્દા ઉપર, એ ખરેખર ખરેખર વાસ્તવિક છે અને આજના સમયમાં તો બહુ જ મહત્વના છે.
બરાબર. તો આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીનો હેતુ એ સમજવાનો છે કે આ ડિજિટલ યુગમાં માહિતીનો જે ધોધ વહી રહ્યો છે એ આપણને કેવી રીતે અસર કરે છે, મતલબ કે શા માટે અમુક પ્રકારની જ માહિતી વધુ ફેલાય છે અને આપણા નિર્ણયો પર, આપણી માન્યતાઓ પર અને છેવટે તો આપણા સમાજ પર એની પાછળ શું અસર થઈ રહી છે. ચાલો આ રસપ્રદ અને કદાચ થોડા ચિંતાજનક વિષયમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખક ક્રિસ હેયસના પરિચયથી. જેમ તમે કહ્યું, એ જાણીતા અમેરિકન રાજકીય વિશ્લેષક છે, પત્રકાર છે. ઘણા લોકો એમને MSNBC પર એમના શો ઓલ ઇન વિથ ક્રિસ હેઝથી ઓળખતા હશે.
હા, બરાબર. અને એમની ખાસ વાત એ છે કે એ ખાલી સમાચારો નથી આપતા, પણ એની પાછળની જે સિસ્ટમ્સ છે, જે કારણો છે, એનું ઊંડું વિશ્લેષણ કરવા માટે જાણીતા છે. પેલું એમનું પુસ્તક હતું ટ્વાઇલાઇટ ઓફ ધી એલિટ્સ, એ પણ બહુ ચર્ચાયું હતું. એમની પાસે ફિલોસોફીની ડિગ્રી છે અને પત્રકારત્વનો અનુભવ પણ, એટલે એક અલગ જ દ્રષ્ટિકોણ મળે છે, નહીં?
બિલકુલ. એ જ એમની ખાસિયત છે. એ મીડિયા જગતની અંદર પણ છે, એટલે ઇનસાઇડર તરીકે એને સમજે છે, અને સાથે સાથે એક ચિંતક તરીકે બહાર રહીને આઉટસાઇડર બનીને એનું વિશ્લેષણ પણ કરી શકે છે. એ ખાલી ઉપર છલ્લી ઘટના ઉપર નથી જોતા, પણ સમાજ અને રાજકારણને જે મૂળભૂત શક્તિઓ ઘડે છે ને, જેમ કે ટેકનોલોજી, અર્થતંત્ર, એની શું ભૂમિકા છે એના પર એમનો ધ્યાન હોય છે. એટલે એમના વિચારોમાં એક ઊંડાણ દેખાય છે, એક ધાર હોય છે.
તો હવે આ કાલ્પનિક પુસ્તક પર આવીએ, ધ સાયરન્સ કોલ. એનો મુખ્ય વિચાર શું છે? હેઝ આ સાયરન્સના રૂપકથી શું કહેવા માંગે છે?
ખૂબ જ સરસ રૂપક છે. પેલી ગ્રીક પૌરાણિક કથા યાદ છે સાયરન્સની?
હા, પેલી જે ગીત ગાઈને નાવિકોને બોલાવે.
બરાબર. પોતાના મધુર ગીતથી નાવિકોને લલચાવે અને પછી ખડકો સાથે અથડાવીને એમનો વિનાશ કરે. હેજ આ જ રૂપક વાપરે છે આજના માહિતી વાતાવરણ માટે. એ કહે છે કે આપણું આ આધુનિક ડિજિટલ જગત, ખાસ કરીને આ સોશિયલ મીડિયા, ન્યૂઝ ફીડ્સ, એ બધું આ સાયરન્સ જેવું જ છે.
એટલે કે એનું આકર્ષણ જબરદસ્ત છે, પણ એમાં જોખમ પણ એટલું જ છે.
એકદમ. અને આ સાયરન્સનું ગીત એટલે શું? એ છે પેલું અલ્ગોરિધમ દ્વારા સતત આપણી સામે પીરસાતું કન્ટેન્ટ. અને કયું કન્ટેન્ટ આપણને સૌથી વધુ ખેંચે? ઘણીવાર એવું હોય જે ગુસ્સો અપાવે, વિવાદ ઊભો કરે, આપણને ભાવનાત્મક રીતે ઉશ્કેરે, અથવા કંઈક એકદમ નવું, ચોંકાવનારું હોય. આજે આખી અટેન્શન ઇકોનોમી છે, એટલે કે ધ્યાન આધારિત અર્થતંત્ર, એ આના પર જ ચાલે છે.
અહીંયા થોડું રોકાઈએ. આ અટેન્શન ઇકોનોમી, આ શબ્દ થોડો ભારે લાગે છે. સરળ ભાષામાં કહીએ તો એ શું છે?
જુઓ, સરળ રીતે કહીએ તો જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ આપણે વાપરીએ છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, જે આપણને મફત લાગે છે, એ ખરેખર મફત નથી. એમનો અસલી બિઝનેસ છે આપણું ધ્યાન. આપણે જેટલો સમય ત્યાં પસાર કરીએ, જે કંઈ જોઈએ, ક્લિક કરીએ, શેર કરીએ, એ બધો જ ડેટા ભેગો થાય છે. આ પ્લેટફોર્મ્સ માટે આપણે ગ્રાહક નથી, પણ જાણે પ્રોડક્ટ છીએ. આપણું ધ્યાન અને આપણો ડેટા એ એમનો કાચો માલ છે. એ આ માલ જાહેરાતકર્તાઓને વેચે છે અને અબજો રૂપિયા કમાય છે.
અને આ સાયરન્સના ગીત જેવું કન્ટેન્ટ આપણને લલચાવ્યા કરે છે, પ્લેટફોર્મ પર રોકી રાખે છે. પણ હેયસના મતે આની લાંબા ગાળે અસર શું થાય છે સમાજ પર?
એસની મુખ્ય દલીલ એ જ છે કે આ સતત લાલચ, આ સતત ભાવનાત્મક ખેંચતાણ, એ ધીમે ધીમે આપણા સમાજના જે પાયા છે એને ખોખલા કરી રહી છે.
એટલે
કે એ લોકશાહી મૂલ્યનું ધોવાણ કરે છે, સમાજમાં ઊંડા ભાગલા પાડે છે, અને જે સંસ્થાઓ છે, સરકાર, મીડિયા, વિજ્ઞાન, એના પરથી લોકોનો વિશ્વાસ ઘટાડે છે. આપણે એક એવી દુનિયા તરફ જઈ રહ્યા છીએ જ્યાં સત્ય શું છે એ જ નક્કી કરવું મુશ્કેલ બની જાય. આ પુસ્તકનો મુખ્ય પ્રશ્ન જ એ છે કે આ નફા આધારિત સિસ્ટમે આપણી જે મનોવૈજ્ઞાનિક નબળાઈઓ છે એનો ઉપયોગ કરીને આપણી જે સ્વર શાસન કરવાની ક્ષમતા છે, સામૂહિક સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા છે, એને કેવી રીતે નુકસાન પહોંચાડ્યું છે.
આ સમજવા જેવું છે. તો પછી આ સાયરન્સનું ગીત બને છે કેવી રીતે, કેવી રીતે ફેલાય છે, મતલબ કે અલ્ગોરિધમ્સની ભૂમિકા શું છે આમાં?
ચોક્કસ. આજનું જે ડિજિટલ વિશ્વ છે ને એનું એન્જિન જ અલ્ગોરિધમ છે, ખાસ કરીને આ મશીન લર્નિંગવાળા એલ્ગોરિધમ. આને તમે એમ સમજો કે એ એક બહુ જ હોશિયાર પણ લાગણી વગરનો ડીજે છે.
ડીજે?
હા, એ સતત જોયા કરે છે કે કયા ગીત પર તમે વધુ નાચો છો, એટલે કે કયા કન્ટેન્ટ પર તમે વધુ ક્લિક કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો.
બરાબર.
એને એનાથી કોઈ મતલબ નથી કે ગીતના શબ્દો સારા છે કે ખરાબ, સત્ય છે કે અફવા. એનો એક જ ધ્યેય છે, તમને ડાન્સ ફ્લોર પર, એટલે કે પ્લેટફોર્મ પર જકડી રાખવા.
એટલે જે કન્ટેન્ટ વધુ એન્ગેજમેન્ટ લાવે, જેના પર વધુ પ્રતિક્રિયા મળે, એને એલ્ગોરિધમ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડે.
બરાબર. અને કમનસીબે આપણું મગજ એવું છે કે જે કન્ટેન્ટ આત્યંતિક હોય, ભાવનાત્મક રીતે તીવ્ર હોય, ખાસ કરીને ગુસ્સો, ડર અથવા કંઈક બહુ નવું અને ચોંકાવનારું હોય, એ આપણું ધ્યાન સૌથી જલ્દી ખેંચે છે. પરિણામે શું થાય કે એલ્ગોરિધમ્સ આવા કન્ટેન્ટને કુદરતી રીતે જ વધારે પ્રોત્સાહન આપે છે. આ કોઈ જાણી જોઈને કરાતું રાજકીય ષડયંત્ર નથી, પણ નફો વધારવાની જે આખી સિસ્ટમ છે એની એક કાર્યક્ષમ પદ્ધતિનું આ પરિણામ છે. સત્ય, સંવાદ, સમજણ, આ બધું ઘણીવાર આ રેસમાં પાછળ રહી જાય છે.
આ સાંભળીને મને પેલી ઓડિસિયસની વાર્તા યાદ આવે છે. એણે સાયરન્સનું ગીત તો સાંભળ્યું, પણ પોતાને બચાવવા માટે વહાણના સ્તંભ સાથે બાંધી દીધો હતો. તો હેઝના મતે આપણે શું કરવાની જરૂર છે, આપણે કેવી રીતે બચી શકીએ?
હેઝ એ જ કહેવા માંગે છે કે આપણે ઓડિસિયસની જેમ સભાન થવાની જરૂર છે. આપણે સમજવું પડશે કે આ ડિજિટલ સાયરન્સનું આકર્ષણ સાચું છે અને એના પરિણામો ગંભીર હોઈ શકે છે. આપણે ખાલી એના પ્રવાહમાં તણાઈ નથી જવાનું.
પણ કરવું શું?
આપણે આપણું ધ્યાન ક્યાં જાય છે એના પર નિયંત્રણ મેળવવાના રસ્તા શોધવા પડશે. જેમ ઓડિસિયસે સાંભળ્યું પણ પોતાને બચાવી લીધું, એમ આપણે પણ આ માહિતીના ધોધ વચ્ચે આપણી વિવેકબુદ્ધિ, આપણી સ્વતંત્રતા જાળવી રાખવી પડશે.
આ ખરેખર બહુ વિચારવા જેવું છે. હવે થોડી વધુ ઊંડી વાત કરીએ. આ સિસ્ટમ આપણા મગજ પર કેવી રીતે અસર કરે છે? પુસ્તકમાં લિઝર્ડ બ્રેઇન, એટલે કે આપણા આદિ મગજનો ઉલ્લેખ હતો, એ શું છે?
હા, હેઝ મનોવિજ્ઞાનનો આધાર લે છે. એ સમજાવે છે કે આ ટેકનોલોજી આપણા મગજના સૌથી જૂના ભાગને, જે આપણી વૃત્તિઓ પર ચાલે છે, એને સીધી અસર કરે છે. દાખલા તરીકે,
જેમ કે
ડોપામાઇન લૂપ્સ. ફોન પર પેલી નોટિફિકેશન આવે, કોઈ આપણી પોસ્ટ લાઇક કરે, એટલે તરત મગજમાં ડોપામાઇન છૂટે, એનાથી ક્ષણિક આનંદ મળે. આ બિલકુલ પેલી સ્લોટ મશીન જેવું છે. આપણને વારંવાર ચેક કરવાની ટેવ પડી જાય છે, લત લાગી જાય છે.
સાચી વાત.
કન્ફર્મેશન બાયસ. બીજું, આપણે એવી જ માહિતી તરફ વધુ ખેંચાઈએ જે આપણી પહેલેથી જે માન્યતાઓ છે એની સાથે મેળ ખાતી હોય. એલ્ગોરિધમ આ જાણે છે, એટલે એ આપણને એવું જ કન્ટેન્ટ બતાવ્યા કરે.
ઓહ, એટલે આપણે એક જ પ્રકારના વિચારોમાં બંધાઈ જઈએ.
બરાબર. આપણી માન્યતાઓ વધુ પાકી થતી જાય અને બીજા વિચારો માટે જાણે દરવાજા બંધ થઈ જાય. અને ત્રીજું છે નેગેટિવિટી બાયસ. ઉત્ક્રાંતિના કારણે જ આપણું મગજ નકારાત્મક કે ભયજનક માહિતી પ્રત્યે વધુ એલર્ટ હોય છે. સલામતી માટે જરૂરી હતું, પણ ઓનલાઈન દુનિયામાં આનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે. ગુસ્સો, ડર, ચિંતા ફેલાવતું કન્ટેન્ટ એટલે જ વધુ ઝડપથી વાયરલ થાય છે.
આ તો થઈ વ્યક્તિગત મનોવિજ્ઞાન પર અસર, પણ આ બધાને લીધે સમાજ પર શું મોટી અસરો થઈ રહી છે?
એ અસરો ખરેખર બહુ ગંભીર અને વ્યાપક છે. એક તો પેલું ફિલ્ટર બબલ્સ અને ઇકો ચેમ્બર્સ. અલ્ગોરિધમ આપણને એ જ બતાવે જે આપણને ગમે, એટલે ધીમે ધીમે આપણે એક એવા પરપોટામાં કેદ થઈ જઈએ છીએ
જ્યાં ફક્ત આપણી જેવા જ વિચારો સંભળાય.
હા, જ્યાં ફક્ત આપણી સાથે સહમત થતા અવાજો જ હોય. એવું લાગે કે જુદા જુદા લોકો જાણે સાવ અલગ અલગ દુનિયામાં, અલગ અલગ વાસ્તવિકતાઓમાં જીવી રહ્યા છે.
બીજું,
વિશ્વાસનું ધોવાણ. હવે જ્યારે દરેક જણ પોતાના બબલમાં જીવે અને સામેવાળાના વિચારોને દુશ્મન ગણવા લાગે ત્યારે શું થાય? મીડિયા, વિજ્ઞાન, સરકાર જેવી સહિયારી સંસ્થાઓ છે એના પરથી વિશ્વાસ ઉઠી જાય.
હા,
કોઈ એક સહિયારા સત્ય પર સહમતિ સાધવી જ મુશ્કેલ બની જાય. આને જ હેઝ એપિસ્ટેમિક ક્રાઇસિસ કહે છે, એટલે કે જ્ઞાનનું સંકટ. સત્ય શું છે એ જાણવાની અને સમજવાની આપણી સહિયારી ક્ષમતા જ નબળી પડી જાય છે.
અને ત્રીજું,
પરફોર્મેટિવ ડિસ્કોર્સ. ઓનલાઈન દુનિયામાં ઘણીવાર લોકો સાચો સંવાદ નથી કરતા, પણ જાણે દેખાવ કરે છે, પરફોર્મ કરે છે.
એટલે દેખાડો.
હા, વધુ પડતો ગુસ્સો બતાવવો, નૈતિક રીતે પોતે કેટલા ચડિયાતા છે એ દેખાડવાનો પ્રયાસ કરવો, કારણ કે એલ્ગોરિધમ આવા પરફોર્મન્સને વધુ લાઇક્સ અને શેરથી નવાજે છે. એટલે ચર્ચાનો હેતુ સમજવાનો રહેતો નથી, પણ જાણે જીતવાનો બની જાય છે, દેખાડો કરવાનો બની જાય છે.
આ સ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે ના કોઈ ઉદાહરણો છે પુસ્તકમાં? જેમ કે પેલું ક્યુએનોનનું નામ આવ્યું હતું.
હા, ક્યુએનોન જેવી ઘટનાઓ આનું એકદમ ભયાનક ઉદાહરણ છે. એ બતાવે છે કે કેવી રીતે એલ્ગોરિધમથી ફેલાતી ખોટી માહિતી, લોકોની મનોવૈજ્ઞાનિક નબળાઈઓ અને સંસ્થાઓમાં અવિશ્વાસ, આ બધું ભેગું થાય ત્યારે એક મોટું ખતરનાક ભ્રમણાનું ઝાડું બની શકે છે.
અને એની અસર વાસ્તવિક દુનિયામાં પડે છે.
ચોક્કસ, વાસ્તવિક દુનિયામાં હિંસા થાય, અસ્થિરતા ફેલાય, લોકો સાચા તથ્યોને બદલે કાલ્પનિક વાર્તાઓમાં જ વિશ્વાસ કરવા લાગે છે.
અને પેલું GameStop વોલ સ્ટ્રીટ બેટ્સનું ઉદાહરણ શું બતાવે છે?
એ ઉદાહરણ એ બતાવે છે કે આ સમસ્યા ખાલી રાજકારણ પૂરતી નથી. GameStop કાંડમાં શું થયું? રેડિટ જેવા પ્લેટફોર્મ પર નાના રોકાણકારો ભેગા થયા અને એમણે મોટા હેજ ફંડોને હંફાવી દીધા. શેરબજારમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી.
હા, એ તો બહુ ચાલ્યું હતું.
હા, તો આ બતાવે છે કે કેવી રીતે ઓનલાઈન ગ્રુપિઝમ, જેને આપણે ઓનલાઈન ટોળાશાહી કહી શકીએ, અને ધ્યાન ખેંચવાની આ જે સ્પર્ધા છે એ અર્થતંત્ર અને સંસ્કૃતિમાં પણ કેવી અણધારી અને શક્તિશાળી અસરો પેદા કરી શકે છે. જાણે વાસ્તવિકતા પોતે જ એક મીમ બની રહ્યું એવું લાગે.
તો આ આખી વાતચીત પરથી જો આપણે ક્રિસ હેઝના આ વિચારોના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? કઈ વાતો ખાસ યાદ રાખવા જેવી છે?
હમ, જો આપણે મુખ્ય મુદ્દાઓ જોઈએ તો લગભગ આ 5 બાબતો કહી શકાય. એક, પહેલું, આ ધ્યાન આધારિત અર્થતંત્ર છે ને, એ નફા માટે સત્ય અને સમાજના ભલા સાથે સમાધાન કરે છે. એનું મૂળ બંધારણ જ એવું છે કે એ ભાગલા અને ગુસ્સાથી વધુ કમાય.
બરાબર.
બીજું, ટેકનોલોજી ક્યારેય તટસ્થ નથી હોતી. જે રીતે આ પ્લેટફોર્મ્સ બન્યા છે એ જ આપણા વિચારો, વર્તન અને સમાજને ઘડે છે. એની ડિઝાઇન પોતે જ રાજકીય છે એમ કહી શકાય.
આ મહત્વનું છે.
ત્રીજું, આપણે એક સહિયારી વાસ્તવિકતા ગુમાવી રહ્યા છે, જેને એપિસ્ટેમિક ક્રાઇસિસ કહ્યું. જો આપણે મૂળભૂત હકીકતો પર જ સહેમત નથી થઈ શકીએ તો લોકશાહી કેવી રીતે ચાલે?
સાચી વાત.
ચોથું, આક્રોશ એટલે કે ગુસ્સો, એ હવે ખાલી લાગણી નથી પણ એક નફાકારક બિઝનેસ મોડેલ બની ગયું છે. પ્લેટફોર્મ્સને આપણો ગુસ્સો વેચવામાં રસ છે.
ઓહ.
અને પાંચમું, આ આખી સિસ્ટમ આપણી માનવ મનોવિજ્ઞાનની જે નબળાઈઓ છે એનો જાણી જોઈને ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે એમ કહીએ તો પણ ચાલે, આપણને વ્યસની બનાવવા અને આપણું ધ્યાન વેચવા માટે.
આ બધા મુદ્દાઓ મને લાગે છે કે આપણા ગુજરાત અને ભારતના સંદર્ભમાં પણ એટલા જ લાગુ પડે છે. આપણે રોજબરોજ જોઈએ છે નહીં, વોટ્સએપ પર કેવી રીતે અફવાઓ આંખના પલકારામાં ફેલાઈ જાય છે, સોશિયલ મીડિયા પર લોકો નાની નાની વાતોમાં કેવા ઝઘડી પડે છે.
બિલકુલ.
સ્થાનિક સમાચારો હોય કે રાજકીય ચર્ચાઓ, એમાં પણ ઘણીવાર આ જ ધ્રુવીકરણ અને ગુસ્સો દેખાય છે. આ બધું આ જ મોટી પેટર્નનો ભાગ લાગે છે, નહીં?
એકદમ. સ્થાનિક સમુદાયોમાં પણ તમે જુઓ તો વિશ્વાસ ઘટી રહ્યો છે. ઓનલાઈન ઓળખ ઘણીવાર વાસ્તવિક સંબંધો પર હાવી થઈ જાય છે. કોઈ તહેવાર હોય કે ચૂંટણી હોય, ખોટી માહિતી, ઉશ્કેરણીજનક મેસેજ એટલી ઝડપથી ફેલાય છે કે એના ગંભીર પરિણામો પણ આપણે જોયા છે. એટલે હેઝના આ વિચારો ખાલી અમેરિકા માટે નથી, આપણા જેવા સમાજ માટે પણ એટલા જ, કદાચ વધુ પ્રસ્તુત છે.
કહેવાય છે કે સારા પુસ્તકો કે સારા વિચારોમાં એવા વાક્યો હોય છે જે આપણને હચમચાવી દે, વિચારતા કરી દે. આ કાલ્પનિક પુસ્તકના વિચારોમાંથી એવા કયા ધારધાર મુદ્દાઓ કે જેને આપણે કોટ્સ કહી શકીએ એવા વિચારો છે જે ખાસ યાદ રાખવા જેવા છે?
હા, યસના વિશ્લેષણમાંથી કેટલાક મુખ્ય વિચારોને આપણે આ રીતે ટાંકી શકીએ. એક, પહેલો વિચાર, આપણી સામૂહિક સમજશક્તિની જે રોગપ્રતિકારક શક્તિ છે એ જાણે નબળી પડી રહી છે. જે સમાજ ષડયંત્ર અને સત્ય વચ્ચેનો ભેદ પારખી શકતો નથી તે લાંબો સમય ટકી શકતો નથી. આનો સીધો અર્થ એ છે કે આપણી જે વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા છે એ ઘટી રહી છે.
અને એના કારણે
સમાજ ખોટા અને નુકસાનકારક વિચારોનો સહેલાઈથી શિકાર બની રહ્યો છે. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જાણે નબળી પડી ગઈ છે માહિતીના વાયરસ સામે.
આ તો બહુ જ ગંભીર ચેતવણી જેવું લાગે છે. બીજો કોઈ વિચાર?
બે, બીજો વિચાર, અલ્ગોરિધમ એ લોકમતનો તટસ્થ અરીસો નથી. એ તો જાણે આક્રોશના ઓર્કેસ્ટ્રાનું કંડક્ટર છે. તે આપણા ડર અને ભાગલા પાડતી વૃત્તિઓના સૌથી વધુ ગુંજતા સૂરોને પકડી પાડે છે અને પછી તેને એટલા મોટા કરે છે કે બીજું કંઈ સંભળાય જ નહીં.
વાહ, આક્રોશના ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર.
હા, આ સ્પષ્ટ કરે છે કે એલ્ગોરિધમ ખાલી માહિતી પહોંચાડતું નથી પણ એ નક્કી કરે છે કઈ માહિતી પહોંચે. અને મોટાભાગે એ એવી હોય છે જે આપણને ભાગલા પાડે, ગુસ્સો અપાવે.
બરાબર. ત્રીજો મુદ્દો.
ત્રીજો, આપણને વચન અપાયું હતું ડિજિટલ ટાઉન સ્ક્વેરનું, જ્યાં બધા ભેગા મળીને વાત કરી શકે. પણ મળ્યું શરૂ? અબજો અલગ અલગ સ્લોટ મશીન, દરેક માણસની ખાસ નબળાઈઓને ધ્યાનમાં રાખીને બનાવેલા.
એટલે વચન કંઈક હતું અને વાસ્તવિકતા કંઈક જુદી જ નીકળી. જોડાણના નામે વ્યસન અને શોષણ મળ્યો.
બરાબર. અને છેલ્લો, ચોથો વિચાર, જે કદાચ થોડી આશા પણ આપે છે.
હા.
ચાર, 21મી સદીમાં સૌથી ક્રાંતિકારી કાર્ય કયું છે? એ છે કે તમે સેના પર ધ્યાન આપો છો તે સભાનપણે પસંદ કરવું. ધ્યાન એ આપણા યુગનું ચલણ છે, કરન્સી છે, અને તેના પર નિયંત્રણ પાછું મેળવવું એ લોકશાહીને બચાવવા તરફનું પહેલું પગલું છે.
આ બહુ સરસ વાત છે. એટલે કે આપણી પાસે શક્તિ છે આપણા ધ્યાનની.
હા, આ વ્યક્તિગત જવાબદારી અને શક્તિ પર ભાર મૂકે છે. આપણું ધ્યાન ક્યાં જાય છે એ ખાલી આપણી અંગત બાબત નથી પણ એક નાગરિક તરીકે આપણી ફરજ પણ છે.
આ બધા વિચારો ખરેખર આપણને વિચારતા કરી મૂકે એવા છે. તો હવે શ્રોતાઓ માટે આ જે જ્ઞાન મળ્યું, આ જે સમજ મળી, એનો પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય, શું કરી શકાય?
હા, વ્યક્તિગત સ્તરે આપણે ચોક્કસ કેટલીક બાબતો કરી શકીએ. સભાન વપરાશ પહેલું અને સૌથી મહત્વનું. કંઈ પણ શેર કરતા, લાઇક કરતા કે કોમેન્ટ કરતા પહેલાં ખરી એક સેકન્ડ માટે થોબો. તમારી જાતને પૂછો, શું આ મને ગુસ્સે કરવા કે ડરાવવા માટે બનાવાયું છે? આ માહિતી આવી ક્યાંથી? શું એનો સોર્સ વિશ્વસનીય છે?
વિચારવું જરૂરી છે.
સ્ત્રોતમાં વિવિધતા. બીજું, ખાલી એક જ પ્રકારના સમાચાર કે એક જ પ્રકારના મંતવ્યો ન જુઓ. અલગ અલગ દૃષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કરો. તમારા ઇકો ચેમ્બરમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. ડિજિટલ ડિટોક્સ. ત્રીજું, નિયમિતપણે થોડા સમય માટે ફોન કે સ્ક્રીનથી દૂર રહો. પ્રકૃતિમાં જાઓ, લોકો સાથે રૂબરૂ વાત કરો, મગજને થોડો આરામ આપો.
અને પીલી લાગણીઓવાળી વાત.
હા, ચોથું, ભાવનાત્મક જાગૃતિ. જ્યારે તમે ઓનલાઈન હો ત્યારે તમારી લાગણીઓ પર ધ્યાન આપો. શું કોઈ પોસ્ટ વાંચીને તમને અચાનક બહુ જ ગુસ્સો આવી ગયો કે બહુ ડર લાગ્યો? તો વિચારો, શા માટે? એ લાગણીને સમજવાનો પ્રયાસ કરો. કદાચ એ જ તો પ્લેટફોર્મ ઈચ્છે છે.
આ થઈ વ્યક્તિગત સ્તરની વાત. પણ આપણે સમાજના સભ્ય તરીકે, એક નાગરિક તરીકે શું કરી શકીએ?
નાગરિક સ્તરે પણ ઘણું થઈ શકે છે. સમજણ કેળવવી. પહેલો તો આ જ્ઞાન, આ સમજણ જ આપણને મદદ કરે છે એ જાણવામાં કે સમાજમાં આટલું બધું ધ્રુવીકરણ કેમ છે, ઓનલાઈન ચર્ચાઓ આટલી ઝેરી કેમ બની જાય છે. આ સમજણથી કદાચ આપણે થોડી વધુ સહાનુભૂતિ કેળવી શકીએ.
બરાબર.
ગુણવત્તાયુક્ત પત્રકારત્વને ટેકો આપવો. બીજું, જે મીડિયા સંસ્થાઓ ખરેખર ઊંડાણપૂર્વક તથ્યો તપાસીને જવાબદારીપૂર્વક પત્રકારત્વ કરે છે એમને સમર્થન આપવું ખૂબ જરૂરી છે. સ્થાનિક જોડાણ. ત્રીજું, ડિજિટલ દુનિયાની આ જે ભ્રમણાઓ છે, જે એકલતા છે, એનો સામનો કરવા માટે પોતાના સ્થાનિક સમુદાય સાથે રૂબરૂ જોડાણ એ બહુ જ મહત્વનું છે. વાસ્તવિક સંબંધો, સ્થાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. ડિજિટલ સાક્ષરતા. અને છેલ્લું, પોતાના પરિવારમાં, મિત્રોમાં આ મુદ્દાઓ પર વાત કરવી. ખાસ કરીને યુવાનો અને વડીલોને આ ડિજિટલ દુનિયાના જોખમો અને તકો વિશે વધુ જાગૃત કરવા.
આ આખી ચર્ચા પછી મારા મનમાં જે મુખ્ય વાત બેઠી છે એ છે કે આ બધું કંઈ અકસ્માતે નથી થઈ રહ્યું. આ એક એવી સિસ્ટમ છે જે ખૂબ જ સમજી વિચારીને નફા માટે આપણી મનોવૈજ્ઞાનિક નબળાઈઓનો ઉપયોગ કરવા માટે જ બનાવવામાં આવી છે. આ જાણવું થોડું ડરાવણું છે, પણ જાગૃત થવા માટે બહુ જરૂરી છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે આનો ઉઠેલ ખાલી વ્યક્તિગત સ્તરે નથી. હા, આપણે સભાન રહેવું પડશે, પેલી ઓડિશિયસની જેમ કદાચ પોતાને બાંધવા પણ પડશે, પણ સાથે સાથે આપણે સિસ્ટમમાં ફેરફાર માટે પણ અવાજ ઉઠાવવો પડશે. ટેકનોલોજી કંપનીઓની જવાબદારી નક્કી થવી જોઈએ, ડેટા સુરક્ષાના કડક કાયદા બનવા જોઈએ, અલ્ગોરિધમમાં થોડી પારદર્શિતા આવવી જોઈએ. આ બધી માંગણીઓ પણ એટલી જ જરૂરી છે.
એટલે વ્યક્તિગત પ્રયાસો અને સામૂહિક પગલાં બંને સાથે ચાલે.
બરાબર, એકલું કંઈ પૂરતું નથી, બંને સાથે મળીને જ કંઈક નક્કર બદલાવ લાવી શકાશે.
બિલકુલ સાચી વાત. અને કદાચ અંતિમ વિચાર એ છે કે આપણે આ ડિજિટલ દુનિયાથી ભાગી તો શકીએ તેમ નથી, અને કદાચ ભાગવાની જરૂર પણ નથી. પડકાર એ છે કે આ સાયરન્સના ગીતને ઓળખીએ અને એનાથી લલચાઈને પેલા ખડકો સાથે અથડાઈ ન જઈએ. આપણે વધુ કુશળ અને સભાન નાવિક બનવાનું છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ એવી રીતે કરવાનો છે જે આપણા સમાજને તોડવાને બદલે જોડે, જે આપણી લોકશાહીને નબળી પડવાને બદલે મજબૂત બનાવે. અને આ માટે વ્યક્તિગત જાગૃતિ અને સામૂહિક ઈચ્છાશક્તિ બંનેની જરૂર પડશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.